કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના છે. એમાં આપણે બે ચાલી ગયા છે. ક્યાં ચાલ્યા છે? પ્રાગ અભાવ અને પ્રદવંશ અભાવ. 112 પાનું છે, 112 પાનું. એમાં આપણે 320 નંબરનો પ્રશ્ન લેવાનો છે. બે અભાવ ચાલી ગયા છે, પ્રાગભાવ અને પ્રદવંશાભાવ. કોઈ વ્યાખ્યા કરી શકશે એની? પ્રાગભાવ પ્રદવંશાભાવની વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ. ફરીથી શરૂઆત ક્યાંથી કરો? વર્તમાન પર્યાયમાં નહીં, વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ. ફરીથી ખાસ કાલે પણ કીધું તું, કારણ કે આપણે નિત્ય આપણે સિદ્ધ શું કરવું છે? ભૂતકાળ અત્યારના છે એમ નહીં, વર્તમાન છે ભૂતકાળમાંનો એમ સિદ્ધ કરવું છે. આપણે શું જે કાંઈ વર્તમાન નવી પર્યાય છે એ કેવી છે? હું કરું છું એમ. ભૂતકાળમાં એ કન્ટિન્યુ હતી એમ નહીં, તો વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ તેનું નામ શું કહે છે? પ્રાગભાવ કહેવામાં આવે છે. અને વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ તેનું નામ પ્રદવંશ. એનો અર્થ શું છે? કે વર્તમાન પર્યાય છે કાયમ ટકશે એમ નથી. આ વર્તમાનમાં સંસાર છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, કાયમ કોન્સ્ટન્ટ રહેવાનું છે એમ. તું કરીશ તો થશે, બાકી આ વર્તમાન પર્યાયનો તો શું થવાનો છે? અભાવ થવાનો. અને ભૂતકાળની ભૂલ મને વર્તમાનમાં નડે છે એમ નથી, કારણ કે વર્તમાન પર્યાય તો ભૂતકાળમાં નહોતી, મેં નવી કરી છે. કે ભાઈ શું થાય, પૂર્વે બહુ કર્મ બાંધ્યા એટલે દુઃખી થયા, કે વર્તમાન અજ્ઞાનતાથી દુઃખી છે. માટે વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ. કયો અભાવ? પ્રાગભાવ. વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ તેનું નામ પ્રદવંશા અભાવ. એ વાત થઈ ગઈ. અને બે અભાવ શેમાં લાગુ પડે છે? એક જ દ્રવ્યમાં બે પર્યાયો વચ્ચે. હવે ત્રીજો અભાવ કયો છે? અન્યોન અભાવ. એ પણ કોના વચ્ચે છે? બે પર્યાય. પણ કોની પર્યાય? બે પૂદગલ દ્રવ્ય, બે ખાલી દ્રવ્ય નહીં. આ અન્યોન અભાવ એક્સક્લુઝિવલી કોને લાગુ પડે છે? પૂદગલને. બે પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચેનો અભાવ તેનું નામ અન્યોન અભાવ કહેવામાં આવે છે. એકનો બીજામાં અભાવ, અન્ય અન્ય અભાવ. ફરીથી અન્યોન્યાભાવ જે છે ને એની સંધિ કેમ છૂટી પડે? અન્ય વત્તા અન્ય વત્તા અભાવ, એની સંધિ છૂટી પાડે. તો અન્ય વત્તા અભાવ, જો આમાં છે બે આંગળી છે કે નહીં? અન્ય અન્ય વત્તા યા છે ને એની સંધિ છૂટી પડતા અભાવ આવે. ઓલું જે પ્રાગભાવ છે ને તો પ્રાક વત્તા અભાવ આવે, એમ સંધિ એવી રીતે છૂટી પડે. આની સંધિ કેમ છૂટી પડે? ના ના, એ તો નહીં, પોતાની બુક હોય તેમાં લખવાની છૂટ છે. પોતાની બુક હોય તો એટલે જ કહું, લખવાની છૂટ છે પોતાની બુકમાં. તો એનો સંધિ શું છૂટે? અન્ય અન્ય અભાવ, એકનો બીજામાં. આ બે આંગળી છે, એ કેટલી આંગળી છે? બે છે કે એક છે? બે ક્યારે સ્થિત થાય? એકનો બીજામાં અભાવ હોય તો બે પણ શું દેખાડે છે? જુદાપણું દેખાડે. જુદાપણું દેખાડે છે, અભાવ દેખાડે. આ આંગળીનો આમાં અભાવ છે. અન્ય અન્ય, આ બે અન્ય અન્ય છે, જુદી જુદી. તો અન્ય જુદી જુદી વસ્તુમાં એકબીજા વચ્ચે શું છે? તો આ પણ એક પૂદગલની વર્તમાન ઔદારિક સ્કંદરૂપની પર્યાય છે. આ પણ કેવી છે? પૂદગલની ઔદારિક સ્કંદરૂપની પર્યાય છે. બે વચ્ચેનો જે અભાવ છે તેનું નામ અન્ય અન્ય અભાવ કહેવામાં આવે છે. એક પૂદગલ દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પૂદગલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં જે અભાવ તેને અન્યોન અભાવ કહેવાય છે. ફરીથી અન્યોન અભાવ છ માંથી કયા દ્રવ્યને લાગુ પડે? પૂદગલને. અને એ અભાવ કેવો છે? બે પર્યાય, બે વર્તમાન પર્યાય. કોની? બે પૂદગલ. બે પૂદગલની, બે પૂદગલ પરમાણુની વર્તમાન પર્યાય વચ્ચેનો અભાવ. કારણ કે જો અભાવ ન હોત તો બે આંગળી સિદ્ધ ન થાય. તો બે આંગળી કેવી થઈ જાય, એક રૂપ થઈ જાય. બે પણું કહો તો જુદાપણું નક્કી થયા વિના રહેતું, તો બે પણું છે તો જુદાપણું છે, અને એ જુદાપણું જે દેખાડે તેનું નામ અન્યોન અભાવ કહેવામાં આવે છે. બસ એ તો એવો નિયમ છે એવી રીતનો, કારણ કે બે જીવ દ્રવ્ય વચ્ચેનો જે છે એ અત્યંત અભાવ છે. બે જીવ દ્રવ્ય વચ્ચેનો જે અભાવ છે એ અત્યંત, આ એક ખાસ પૂતગલ માટે લીધો છે ના, પરિણામ વચ્ચે બે પૂતગલ દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. ફરીથી આમાં શું શબ્દ છે, એક પૂતગલ દ્રવ્યનો વર્તમાન પર્યાય અને બીજા પૂતગલ દ્રવ્યનો વર્તમાન પર્યાય. પૂતગલ દ્રવ્યની બે વર્તમાન પર્યાય, બે જુદા પૂતગલ દ્રવ્યની બે વર્તમાન પર્યાય વચ્ચે અભાવ, બે પર્યાય વચ્ચે, બે પૂતગલ દ્રવ્ય વચ્ચેનો અભાવ કયો છે, અત્યંત અભાવ છે. હા તો આ પણ જુદી જ છે, પણ સમાન જાતિ થઈ શકે છે. બે જુદી જ છે, જુદી જ છે ત્યારે તો અન્ય, પણ એ કેવી જ છે, સમાન જાતિની છે. આવું જ આ અહીંયા પૂતગલ પરમાણુ અહીંયા છે, બે સમાન જાતિની, બે જુદી છે એટલે તો અભાવ કે છે, પણ અન્યોન એકબીજામાં અન્ય અન્ય અભાવ છે. હા તો પર્યાય જુદી જુદી છે તો ત્યાં અત્યંત અભાવ લીધો છે, તો આગમમાં હવે એ પ્રમાણે લીધું, કેમ લીધું છે તો નથી, પણ આગમમાં આ રીતે લીધું છે કે જીવ બે જીવ વચ્ચેનો અભાવ તેનું નામ અત્યંત અભાવ, અને બે પૂતગલ દ્રવ્યની બે વર્તમાન પર્યાય વચ્ચેનો અભાવ તેનું નામ અન્ય અભાવ કીધું છે. એવી રીતે પણ હોય શકે, ખ્યાલ નથી, એનું લોજિક ખ્યાલ નથી. એટલે એ લોજિક છે, પણ હવે આપણને ખબર હોય પણ શકે, કારણ કે બે જીવ દ્રવ્ય સ્કંદ રૂપે પરમી નથી શકતા, જયારે બે પૂતગલ પરમાણુ સ્કંદ રૂપે પરમી શકે છે, માટે હોય શકે, એ પણ લોજિક હોય શકે. હવે એ પ્રશ્ન પછી, હવે 321 પ્રશ્ન, દૂધ દહીં અને છાસ એ ત્રણે ફરીથી જવાબ જોયા વગર કદાચ આવડી જશે. દૂધ દહીં અને છાસ કેવી છે, ત્રણ વર્તમાન ચીજો છે, તેમાં કેટલાને ક્યાં ક્યાં અભાવ છે. ફરીથી પ્રશ્ન શું છે, દૂધ દહીં અને છાસ એ કેવી છે, વર્તમાનમાં પર્યાય છે ત્રણ, તે ત્રણ વચ્ચે કેટલા અભાવ લાગુ પડશે, ક્યાં ક્યાં, કેવી રીતે પ્રાગભાવ પ્રદંશા ભાવ લાગુ પડે. અહીંયા શબ્દ શું વાપરો છે, ત્રણેય વર્તમાન લખ્યું છે જો, એટલે પ્રશ્નમાં ત્રણ વર્તમાન ચીજો છે, એટલા માટે ખાલી અન્યો ન ભાવ, એટલે શબ્દ ખાસ કયો છે, વર્તમાન. ફરીથી આ પ્રશ્ન કેવી રીતે છે, એક મિનિટ, ત્રણ કચોળા છે, એકમાં દહીં પડ્યું છે, એકમાં દૂધ છે ને એકમાં છાસ છે. હવે પૂછે છે આ ત્રણમાં કેવો અભાવ છે, ખાલી તમને એમ કીધું હોય કે દહીંમાં તમે ત્રણ અભાવ કરો તો જુદી વાત, પણ તમને વર્તમાન કીધું છે, ત્રણ કચોળામાં ત્રણ વસ્તુ પડી છે. હવે પૂછે છે કે આ ત્રણેય વચ્ચે કેટલા અભાવ છે, ત્રણેય વર્તમાન હોવાથી એક અન્યોન અભાવ જ લાગુ પડે છે. ત્રણે પૂતગલની પર્યાય છે એટલે એમાં એક જ, ત્રણે પૂતગલ દ્રવ્યના વર્તમાન પર્યાય છે તેથી તેમાં એક જ અન્યોન અભાવ લાગુ પડે છે. પછી 322 છાપરૂ, એને ભીતનો આધાર છે, વોલ, છાપરૂ એટલે શું, રૂફ, રૂફને કોનો સપોર્ટ છે, વોલનો છે કે નહીં, અને ઉપરના નળિયાના છાપરાનો આધાર છે, બરોબર છે કે નહીં. ના તો જલ્દી બહુ પાડી દે, પણ કારણ સાથે કેવું પડે, આવું કોણ માને, બારમાં જો સિવિલ એન્જિનિયરને પૂછી જવો શું થાય, સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય એ બધું અટકુર ભેળો નકામું બધું, આટલું બધું બ્રિજ બાંધે ને નીચે પિલર ઉભા કરે ને પાઇલિંગ કરે ને બધું ફાઉન્ડેશન બધું, શું છે આ બધું, કે ખરેખર છાપરા ને દિવાલ વચ્ચે કયો અભાવ છે, અન્યોન અભાવ છે. ઉપરના ટાઇલ્સ નરિયાન શું કે, અને છાપરા ને પણ કેવો અભાવ છે, તો બે વચ્ચે અન્યોનો અભાવ છે, તો આધાર પણ આધેય સંબંધ હોઈ શકતો નથી. આવું જૈન દર્શન નું સાયન્સ, કે દરેક દ્રવ્ય ને તમે જો જુદા કહો, જુદા કહો ને પાછો આધાર કહો, એ બે વાત ન બની શકે. જુદા છે તો આધાર સંબંધ નથી, અને જો આધાર સંબંધ હોય તો એક હોવા જોઈએ. આધાર આદે સંબંધ શેમાં હોય, એક જ પદાર્થમાં હોય, બે અલગ પદાર્થમાં હોઈ શકે નહીં. તો તેમનામાં, તેમનામાં એટલે છાપરામાં, ભીતમાં, નળિયામાં અન્યોનો અભાવ છે. દરેકની ભિન્ન ભિન્ન સત્તા હોવાથી બધાય પોતપોતાના ક્ષેત્રના આધારે છે, પોતપોતાના આધારે છે. દરેક પરમાણુ જુદા છે, એક પરમાણુના પર્યાય બીજા કોઈ દ્રવ્યના આધારે નથી. આવી સ્વતંત્રતા, એક એક પરમાણુની સ્વતંત્રતા, આ તો જે આખો સ્કંધ લીધો છે, બાકી સ્કંધમાં પણ એક એક પરમાણુ પોતાના આધારે રહેલો છે. દરેક એટમ પોતપોતાની શક્તિથી રહેલો છે, એને બીજા કોઈની મદદની, આધારની, સહાયની જરૂર નથી. પછી 323મો પ્રશ્ન, તેજસ શરીર અને કાર્બન શરીર વચ્ચે કયો અભાવ છે? શા માટે? ખાલી બે પૂતગલ છે એટલે નહીં, કારણ કે તેજસ અને કાર્બન હંમેશા કેવું છે, સાથે જ હોય. ક્યારે એવું ન બને કે કાર્બન શરીર છૂટી ગયું, તેજસ શરીર રહ્યું, તેજસ શરીર રહ્યું ને, એટલા માટે આ અન્ય અભાવ છે. ખાલી પૂતગલ છે એમ નહીં, પણ એ બે પૂતગલની પર્યાય છે એટલે પણ નહીં, પણ બે શરીર હંમેશા છૂટે તો પણ, માટે બે એકબીજા પ્રત્યે કેવો અભાવ છે, કારણ કે બે પૂતગલની વર્તમાન પર્યાય થઈ ને, એટલા માટે. નહીં, આગળ આવી ગયું છે તેજસ શરીર, તે ઔદારિક ને વૈકરિક ને જે ક્રાંતિ આપે એ તેજસ વર્ણામાંથી તેજસ શરીર અને કાર્બન વર્ણામાંથી આઠ કર્મોનો સમૂહ તે કાર્બન. ખાસ પ્રશ્ન એમાં શા માટે લીધો, એ બંને હંમેશા સાથે જ હોય, માટે બે વર્તમાન પર્યાય છે, ઔદારિક શરીર અને કાર્બન શરીર. એમાં ઔદારિક શરીર તો છૂટી પણ જાય છે, ત્યારે કાર્બન શરીર વિગ્રહ ગતિમાં નથી હોતું, આ તો કોન્સ્ટન્ટ ચાલુ હોય છે. તો બંને પૂતગલ દ્રવ્યના વર્તમાન પર્યાય છે. હવે ચોથો અભાવ, અત્યંતા ભાવ. અત્યંતા છે ને, અત્યંત વત્તા અભાવ, અત્યંત અને એની હજી સંધિ છૂટી પાડી હોય તો શું આવે, અત્યંતની અતિ વત્તા અંત, અતિ ટોટલી અંત એટલે બેનો જુદાપણું. અત્યંત અભાવ કોને કહે છે, કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ, એટલે ત્રિકાળ શબ્દો બાકી અભાવ જ હોય તેને અત્યંત અભાવ કહેવામાં. એક દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય લ્યો, કોઈ પણ બે દ્રવ્ય વચ્ચે અભાવ, તેનું નામ અત્યંત અભાવ, ટોટલ અભાવ, પૂરેપૂરો અભાવ. એ 402 જીવ હો કે 402 પૂતગલ હો કે ધર્માસ્થી અધર્માસ્થી, કોઈ પણ દ્રવ્ય હો, બે દ્રવ્ય વચ્ચેનો અભાવ તેનું નામ અત્યંત અભાવ. બે પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચેનો અભાવ તેનું નામ, અને એક જ દ્રવ્યમાં વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ તેનું નામ પ્રાગ અભાવ, અને વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ તેનું નામ પ્રધ્વંસા અભાવ. આનાથી આપણને ખ્યાલ આવી શકે કે વર્તમાન જે જે પર્યાય છે હું નવી કરું છું, અનાદિથી ચાલી આવતું નથી, હું અજ્ઞાન વર્તમાનમાં કરું છું તો થાય છે. પ્રાગ અભાવ શું દેખાડે છે, આની પહેલાના સમયે મિથ્યાત્વ હતું એટલે આ સમયે મિથ્યાત્વ થયું છે, કે આ સમયે મેં નવું ઉત્પન્ન કર્યું છે, તો એ નવું ઉત્પન્ન કર્યું હોવાથી હું ટાળી પણ શકું છું, કારણ કે એ પર્યાયનો ભવિષ્યમાં શું થાય છે, વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ છે. હવે આવું સહેલો માર્ગ કોને હોય, આનાથી સહેલો બીજો શું માર્ગ હોય. અને જો બે પૂતગલની વર્તમાન પર્યાય વચ્ચે અભાવ છે તો હું એનું કામ કરું એ વાત પણ રહેતી નથી, મારે ને એને તો અત્યંત અભાવ, ટોટલ અભાવ છે. દ્રવ્ય અભાવ, ક્ષેત્રીય અભાવ, કાળ્ય અભાવ ને ભાવે બધો અભાવ છે. એ 325મો પ્રશ્ન, કુંભાર અને ઘડા વચ્ચે અને પુસ્તક અને જીવ વચ્ચે કયો અભાવ છે? કુંભાર ને ગળા વચ્ચે કેવો ભાવ છે? અન્ય નો ભાવ કે અત્યંત ભાવ? કુંભારનો જીવ, કુંભારનો જીવ અને ઘડા વચ્ચે હવે અત્યંત અભાવ છે. તો કુંભાર ઘડો કરે એ વાત રહેતી નથી. જો અભાવ ન હોત તો બે ભેગા થઈ જાય, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ક્યારે મળી જતું, ભેગું થતું નથી. તો બે અત્યંત અભાવ, કુંભારનો જીવ અને ઘડો, તે પણ અત્યંત અભાવ. પુસ્તક અને જીવ તે વચ્ચે પણ અત્યંત અભાવ છે, કારણ કે દરેકમાં બંને જુદી જુદી જાતના દ્રવ્યો છે. અન્યનો ભાવ, અન્યનો ભાવ વર્તમાનમાં બે છે ને, વર્તમાન શરીર પર્યાય તરીકે લ્યો. ઘડો છે એ વર્તમાન પર્યાય છે, પર્યાય તરીકે દ્રવ્ય તરીકે બે લ્યો તો અત્યંત અભાવ છે. હવે જીવે સિદ્ધ પરમાત્મ દશા પ્રગટ કરી તેમાં પ્રાગ ભાવ દેખાડો. વર્તમાનમાં સિદ્ધ દશા છે એમાં પ્રાગ ભાવ કેવો? કેવી રીતે લગાડાય? સંસાર દશાનો સિદ્ધમાં અભાવ. સિદ્ધ દશાનો સંસાર દશામાં અભાવ, તેનું નામ પ્રાગભાવ કહેવામાં આવે છે. સિદ્ધ પહેલાની કઈ દશા હોય? સંસાર દશા હોય. તો સિદ્ધ પર્યાય વર્તમાનમાં છે તેનો સંસાર દશામાં અભાવ, તેનું નામ પ્રાગભાવ કહેવામાં આવે છે. 327 ચાર અભાવમાં દ્રવ્ય સૂચક અને પર્યાય સૂચક અભાવ ક્યાં છે? આપણે વાત થઈ ગઈ છે. અત્યંત અભાવ એક દ્રવ્ય સૂચક છે અને બાકીના ત્રણ પર્યાય સૂચક છે. અન્યોનો ભાવ, પ્રાગભાવ ને પ્રદંશા ભાવ એ પર્યાયના સૂચક, પર્યાય વચ્ચેના છે. અને અત્યંત અભાવ બે દ્રવ્ય વચ્ચેનો. ચારેય અભાવ ક્યાં દ્રવ્યમાં લાગુ પડી શકે? છ માં. કેવી રીતે? પૂતગલમાં. કારણ કે અન્યોનો અભાવ તો પૂતગલ માટે જોવાથી એક પૂતગલમાં જ ચારે ચાર અભાવ લાગુ પડે છે. પ્રાગભાવ ને પ્રદંશા ભાવ કેટલા દ્રવ્યમાં લાગુ પડે? છ દ્રવ્યની પોતપોતાની પર્યાયમાં લાગુ. અને અન્યોનો ભાવ એક પૂતગલ દ્રવ્યમાં જ, બે પરસ્પર પૂતગલ. એટલે અન્યોનો ભાવ ખાલી પૂતગલ માટે, પ્રાગભાવ ને પ્રદંશા ભાવ છ દ્રવ્યને માટે છે. અને અત્યંત અભાવ પણ છ દ્રવ્યને. એટલે આમ એ રીતે થાય કે વર્તમાન એક સમય, નંબર એક સમયની જે સિદ્ધ દશા છે તેનું બે નંબરની સિદ્ધ દશામાં અભાવ. પણ એવું ના બને કે એ અભાવ થઈને પાછું સંસાર થાય, એ રીતે અભાવ નહીં. પણ બે જે પર્યાયો ભવિષ્યની જે થાય છે એમાં અભાવ છે. એક પહેલી પર્યાય છે, બીજા સમયે અભાવ થશે ને, સેમ હોવા છતાં નવી નવી થાય છે ને, એ રીતે. બાકી એનો અભાવ થઈને હવે સંસાર થશે એ રીતે અભાવ નથી. હા, એમાં ચાર બધા લાગે ને. બે ધર્મ અને અધર્મ દ્રવ્ય વચ્ચે કેવો અભાવ છે? અત્યંત અભાવ છે. આકાશ ને કાળ દ્રવ્ય વચ્ચે પણ અત્યંત અભાવ છે. ધર્માસ્તિકા અને આકાશ વચ્ચે પણ અત્યંત અભાવ છે. અને એક જ દ્રવ્યમાં બે પર્યાય હોય, વર્તમાનની અને ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યની, એ વચ્ચે પણ પ્રાગભાવ ને પ્રદંશા ભાવ લાગુ પડે. પ્રાગભાવ, પ્રદંશા ભાવ ને અત્યંત અભાવ ઈચ્છા દ્રવ્યને માટે લાગુ પડે. અને અન્યનો ભાવ માત્ર પૂતગલને માટે છે. હવે આ ખાસ છે 332મો. આ ચાર અભાવ ન માનવામાં આવે તો 100 દોષ આવે. આ ન માનીએ તો શું આવે? ખાસ સમજવા કે પ્રાગભાવ ન માનવામાં આવે તો કાર્ય અનાદિ ઠરે. કેવી રીતે? કેવી રીતે નક્કી થાય? પ્રાગ અભાવ ન માનીએ તો કાર્ય અનાદિનું ઠરે કેવી રીતે? તો કન્ટિન્યુઅસ રહ્યો. જો વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ ન હોત તેનો અર્થ શું થયો? વર્તમાન પર્યાય પણ ભૂતકાળમાં હતી. તો ભૂતકાળમાં ક્યારે હતી? કે હતી 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 કરતા એ કાર્ય કેવું થશે? અનાદિનું ઠરશે. તો એ કાર્ય તો અનાદિનું નથી, નવું નવું આપણે અજ્ઞાન કરીએ છીએ. એટલે આ એક આપણને શું સિદ્ધ કરાવે છે? રાગ ભાવ કે કાર્ય સમય સમય આપણે કેવું કરીએ છીએ, નવું કરીએ છીએ. અજ્ઞાનનું કરીએ તો નવું, જ્ઞાનનું કરવું હોય તો નવું. ભૂતકાળમાં એનો અભાવ હતો, ભૂતકાળમાં હતું નહીં થયું એમ નથી, વર્તમાનમાં આપણે નવું કરીએ છીએ. કારણ કે વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ હતો એટલે કાર્ય નવું નવું થાય છે, અનાદિનું નથી. ભલે સંસાર કેટલા ક્યારનો છે તો પછી સિદ્ધ થઈ ગયું, અનાદિનું સિદ્ધ થઈ ગયું. તો સંસાર જો અનાદિનો હોય તો આ પ્રાગ અભાવ તો રહ્યો જ નહીં થતો. અનાદ સંસાર, સંસાર એક સમયનો છે કે અનાદિનો છે? કે પ્રવાહ રૂપે જોતા અનાદિનો છે, બાકી પર્યાય અપેક્ષા તો નવો એક એક સમયનો, એક એક સમય કરતા કરતા અનાદિનો છે, બાકી એની પર્યાય નહીં. દર સમયે નવી કરી કરીને અનાદિ થયું છે, પ્રવાહ રૂપે અનાદિ, બાકી એની પર્યાય અનાદિની છે એવું નથી. પછી બીજું પર્યાય નવી નવી થાય, એવી ને એવી થાય, ફરીથી શું થાય, સેમ થાય પણ એની એ ન હોય. જેવી રીતે આજે શનિવાર છે, બરોબર છે કે નહીં? એક વીક પહેલા શનિવાર હતો કે નહીં? તો શનિવાર એવો જ છે પણ દિવસ તો નવો છે કે નહીં? એટલે પર્યાય નવી નવી થાય પણ કેવી થાય, એવી ને એવી, એની ન હોય. શું લે, સેમ, સિમિલર, સિમિલર હોય પણ એની ન હોય. જેમ એક એક મિનિટ પસાર થાય છે કે નહીં, એ મિનિટ કેવી, ટાઈમ અપેક્ષા વિચાર કરે તો કઈ મિનિટ સારી છે ને કઈ ખરાબ છે, પણ મિનિટ તો નવી નવી આવે છે કે નહીં? પણ સરખી આવે છે ને, પહેલી મિનિટ, બીજી મિનિટ, ત્રીજી મિનિટ, ચોથી, ટાઈમ અપેક્ષા જાય તો બધા સરખા, પણ નવા નવા આવે, એમ નવી નવી પર્યાય આવે છે. પણ એ બધી પર્યાય કેવી છે, સિમિલર આવે છે. એટલે દરેક પર્યાય અને હંમેશા પર્યાય કેટલો ટાઈમ ટકે, માટે તો નવી નવી થાય છે. ગમે એની ગતિ હેતુત્વની પર્યાય છે, ગતિમાં નિમિત્ત થવાની, બસ એવી જ પર્યાય છે. આ કરે સિદ્ધ ભગવાનની કેવી થાય છે, સિદ્ધ ભગવાનની એકની એક પર્યાય રહે છે કે એવી ને એવી રહે છે? એવી રીતે ચાર દ્રવ્યમાં એવી ને એવી થાય જ, પણ એની એ ન હોય, નવી નવી હોય પણ કેવી હોય છે, સિમિલર થતી જાય છે. પછી બીજું, પ્રધ્વંસ અભાવ ન માનવામાં આવે તો શું દોષ આવે, વાંધો ન આવે કાંઈ? એમાં શું વાંધો છે, સિદ્ધ દશા આનંદ નથી, અવિનાશી નથી, ધ્રુવ અચલ નથી સિદ્ધ દશા? જો પ્રધ્વંસ ન માનવામાં આવે, પ્રધ્વંસ અભાવ, તો વર્તમાન જે કાર્ય છે કેવું થશે, તો વર્તમાન અજ્ઞાન થી અજ્ઞાન દશા આનંદ કાળ હશે. વર્તમાન પર્યાયનો જો ભવિષ્યમાં અભાવ ન હોય તો વર્તમાનમાં જે રાગ હોય એને હંમેશા રાગ રહેશે, દ્વેષ હશે એને હંમેશા દ્વેષ. તો આ મિથ્યાત્વ કોઈ દી, તો આ મિથ્યાત્વ ક્યારે ટળશે? હવે ઘડિયાળમાં જોઈને બોલશે એક સમય કાંઈ વાંધો. જો આ જૈન ધર્મની ખૂબી છે, માર્ગ કેટલો સરળ કરાય છે, સીધો તારા માટે ઓપોર્ચ્યુનિટી છે. પુરુષાર્થ નથી કરતો એ તારો દોષ છે, બાકી તો વર્તમાનમાં મિથ્યાત્વ અજ્ઞાન રાગ દ્વેષી ટળવામાં કેટલો ટાઈમ લાગશે, એક સમય. જો પ્રધ્વંસા ભાવ ન હોત તો વર્તમાન કાર્ય ભવિષ્યમાં હંમેશા રહ્યા કરત, તો અજ્ઞાન ક્યારેય ટળત જ નહીં. તો પણ વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ છે, રહેવાની નથી. તું કરીશ તો થશે, તું કરીશ તો નવી થશે, પણ આ પર્યાય તો નહીં રહે. નવી તું અજ્ઞાન ઉભું કરીશ તો થશે, પણ આ અજ્ઞાન તો નહીં રહેવાનું. વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ છે, ન માને તો કાર્ય અનાદિ અનંત ઠરે. ક્યાં શબ્દ નવા લાગે, પ્રાગ ઈ તો એવા શબ્દો છે હવે, તો એમાં હા સંસ્કૃત માંથી ને એમાંથી બધા આવતા, બધા આમાંથી ગુજરાતી હિન્દી મરાઠી ભાષા શેમાંથી ડિરાઈવ થઈ છે બધી, સંસ્કૃતમાંથી, એટલે ઘણા શબ્દો તમને સિમિલર. એટલે હવે જ્યાં એવો અર્થ લાગે ત્યાં આપણે એને સેપરેટ કરીને દેખાડીએ છીએ, બાકી તો જે અર્થ ન હોય તે માની લેવા પડે. પછી ત્રીજું, અન્યોનો અભાવ ન માનવામાં આવે તો એક પૂતગલ દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં અભાવ ન રહે, અને અભાવ ન રહે તો એ બધું સ્કંદ કેવું થઈ જાય, એક જથ્થા રૂપે એક જ થઈ જશે, તેમાંથી પાછો પરમાણુ છૂટો નહીં પડે. કારણ કે જો એકબીજામાં અભાવ ન હોય તો સ્કંદમાં શું થઈ જાય, બધું એક રૂપ થઈ જાય, તો પાછો એક પરમાણુને છૂટો પડવો હોય તો પણ છૂટે નહીં. તો અન્યોનો અભાવ એમ દેખાડે કે સ્કંદમાં હોવા છતાં એક પરમાણુ પર્યાય અને બીજા પરમાણુની પર્યાય વચ્ચે અભાવ રહેલો છે, અભાવ રહેલો તો છૂટા પણ થઈ શકે છે. આવી એક એક પરમાણુ અને પરમાણુની પર્યાય દરેક સ્વતંત્ર છે, એકનો બીજામાં અભાવ છે. નહીં તો આ જથ્થો જે બન્યો એ જથ્થો એવો ને એવો રહ્યા કરશે, એમાં એકબીજામાં અભાવ ન હોય તો શું થઈ ગયા, એકરૂપ થઈ જાય, પછી છૂટો જ ન પડે. પછી ચોથું, અત્યંત અભાવ ન માનવામાં આવે તો પ્રત્યેક પદાર્થની ભિન્નતા જ, તો જગતની અંદર છ દ્રવ્યો ન રહે ને અનંતાય દ્રવ્ય ન રહે. જો અત્યંત અભાવ ન હોય તો એક દ્રવ્ય બીજામાં, પાછું બીજું, ત્રીજામાં ત્રીજું, ચોથામાં, બધું એક સાથે શું થઈ જાય, શું થઈ જાય, ખીચડો થઈ જાય, ભેળસેળ થઈ જાય. તો પછી એ દ્રવ્યને જીવ કેશું કે ચેતન કેશું, પછી કે પૂતગલ કેશું કે ધર્માસ્તી શું કેશું, અડધું ચેતન ને અડધું અચેતન, અડધું જીવ ને અડધું પૂતગલ, એવું બનતું નથી. અત્યંત અભાવ ન માનવામાં આવે તો પ્રત્યેક પદાર્થની ભિન્નતા જુદાય ન રહે અને જગતના બધા દ્રવ્યો કેવા થઈ જાય, એક થઈ જાય, તો એવું તો ક્યારે બનતું નથી. માટે આ ચારે અભાવ આપણે સ્વીકારવા જોઈએ અને એનાથી આપણને ભેદ જ્ઞાન થાય. જગતના દરેક દ્રવ્ય જો ભિન્ન છે અને ભિન્ન છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવું બની શકે નહીં. તો હું મારું કાર્ય કરું છું અને જે મારું કાર્ય કરું છું એ વર્તમાનમાં હું કરું છું, ભૂતકાળનું એ આવેલું નથી, અને જે કાર્ય કરું છું એ ભવિષ્યમાં નાશ થઈને નવું મારે પ્રગટ કરવું હોય તો ભવિષ્યમાં હું જરૂર કરી શકીશ, એ રીતે આમાં આપણને બતાવે છે. સરખી સિમિલર છે પણ નવી નવી થાય છે. અલોકાકાશ એક દ્રવ્ય છે કોઈ, આકાશ દ્રવ્ય છે, તેની કોઈ જુદી પર્યાય નથી થતી. અલોકાકાશ એક ભાગ છે, ફરીથી આપણે ત્યારે વાત લીધી હતી, એક આકાશના બે ભાગ અલોકાકાશ ને અલોકાકાશ શું છે સમજવા માટે, ત્યાં કે બે નું કોઈ ડિવિઝન છે ને બેની અલગ અલગ પર્યાય થાય છે એવું નથી, આખા આકાશ દ્રવ્યની એક જ પર્યાય થાય છે. આ અલોકાકાશની પર્યાય છે ને આ લોકાકાશની પર્યાય છે, બે અલગ પર્યાય થાય છે કે એક જ પર્યાય થાય છે, આકાશની એક જ પર્યાય થાય છે. મળે ન હોત તો એટલા માટે જ ફરીથી એમાં શું કહું છું કે અલોકાકાશની પર્યાય કોઈ અલગ થાય છે કે લોકાકાશ ને અલોકાકાશની એક જ પર્યાય હોય છે, આખા આકાશ દ્રવ્યની એક પર્યાય હોય છે, આખા આકાશની એક પર્યાય છે કે ને, તો એમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે. આખા આકાશની પર્યાય જે થાય છે એમાં અલોકાકાશની પર્યાય જ્યાં કાળ દ્રવ્ય ક્યાં છે, આપ કાળ દ્રવ્ય ક્યાં છે, લોકાકાશમાં છે, બરોબર છે. ફરીથી લોકાકાશ અલોકાકાશ શબ્દ ભૂલી જાય, કાળ દ્રવ્ય ક્યાં છે, આકાશમાં છે, બરોબર. બસ તો કાળ દ્રવ્ય આકાશમાં છે તો આકાશની પર્યાય થાય છે, એમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે. હા ક્યાં નથી, આકાશમાં છે કે નહીં, ફરીથી પર્યાય કોની થાય છે, ફરીથી કાંઈ વાંધો નહીં, પ્રશ્ન વાંધો નહીં, પર્યાય કોની થાય છે, ફરીથી પર્યાય કોની થાય, લોકાકાશની અલોકાકાશની કે આકાશની, ફરીથી પર્યાય કોની થાય છે, લોકાકાશની અલોકાકાશની કે આકાશની, પ્રાણીની અલગ અલગ થાય છે. ફરીથી ત્રણ પર્યાય થાય છે કે એક પર્યાય થાય છે? એક આ લોકાકાશની પર્યાય, આ એક અલોકાકાશની પર્યાય, આ એક આકાશની, એમ ત્રણ પર્યાય થાય છે કે એક પર્યાય થાય છે? ફરીથી શું વિચારીને ભલે રહ્યું, આકાશ દ્રવ્યની પર્યાય થાય છે અને આકાશ દ્રવ્યમાં કાળ દ્રવ્ય હોય છે તો એ કાળ દ્રવ્યના નિમિત્તે એની પર્યાય થાય છે. અલોકાકાશ લોકાકાશ ભેદ ભૂલી જા, એ એક સમજવા માટે આપણે એવો ભેદ પાડ્યો કે જ્યાં સુધી જીવાદી પાંચ દ્રવ્ય હોય તેટલા આકાશને લોકાકાશ, બાકીના અલોક, એ આપણે સમજવા માટે. ના નથી, એ જ તો કહું છું, જુદી નથી. સમજવા માટે એક આપણે ભેદ પાડ્યો છે, બાકી એક જ દ્રવ્ય અખંડ છે. આમાં પ્રશ્ન છે, આકાશ એક અખંડ દ્રવ્ય છે. જો ફરીથી અહીંયા ચોથું પાનું છે, આમાં જો 14મો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 14 આપણે પૂરું કરીએ. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે, જોઈ શું છે? આકાશ એક જ અખંડ દ્રવ્ય હોવા તેની એક પર્યાય પણ કેવી થાય છે? એક જ થાય છે. એમાં બે પર્યાય નથી થતી કે આ લોકાકાશ ને આકાશ કેવું છે? એક જ દ્રવ્ય, તો એની એક જ પર્યાય થાય છે. અને એક પર્યાયમાં કોણ નિમિત્ત છે? કાળ દ્રવ્ય નિમિત્ત છે. એક જ આકાશ દ્રવ્ય છે અને એની સમયે સમયે એક પર્યાય થાય છે, તો એક પર્યાયમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે. લોકાકાશ અલોકાશ પણ ભેદ ન ભૂલી જવું, એક સમજવા માટે ભેદ લીધો છે તો ભેદ ન યાદ રાખો. બાકી એક આકાશ અખંડ દ્રવ્ય છે અને એની એક પર્યાય થાય છે. ગુણભેદ છે એમાં, તો ગુણભેદ છે તો દરેક ગુણની અલગ અલગ પર્યાય થાય છે. ગુણભેદ છે ભાવ, અન્યોન અભાવ અને અત્યંત અભાવ. એમાં પ્રાગભાવ કોને કહે છે? વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ. એનો અર્થ કે એ વર્તમાન પર્યાય નવી થઈ છે, અનાદિની નથી. પ્રાગભાવ આપણને એ નક્કી કરાવે છે કે જે જે પ્રણતિ આપણે કરીએ છીએ નવી કરીએ છીએ, અનાદિથી ચાલી આવતી નથી. વર્તમાનમાં મારી રીતે હું કરી શકું છું. અને પ્રધ્વંસાભાવ શું શીખડાવે છે? કે વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં આગામી કાળમાં અભાવ. એનો અર્થ કે વર્તમાનમાં અજ્ઞાન હોય તો ડરવું કે ન ડરવું સંસારથી? સંસાર મજા કરવી, સંસારથી ડરવું કે ન ડરવું? આ ના પાડે, સંસારથી ન ડરવું એમ કહે છે કે સંસાર એમ ન ડરવું કે આ સંસાર છે એટલે ભવિષ્યમાં હંમેશા રહેશે, એમ ન ડરવું. બાકી સંસારનું દુઃખ તો લાગુ, સંસાર નાશ તો કરો, પણ વર્તમાનમાં છે એટલે ભવિષ્યમાં કોન્સ્ટન્ટ રહેશે એમ નહીં. કારણ કે પ્રધ્વંસા ભાવને કારણે વર્તમાનની પર્યાય બીજા સમયે ભવિષ્યમાં નાશ થયા વિના રહેશે નહીં. માટે આપણા માટે કાર્ય સહેલું છે, વર્તમાન અજ્ઞાનને આપણે ટાળી શકીએ છીએ. અન્યોના ભાવ, બે પૂતગલ પરમાણુની વર્તમાન પર્યાય વચ્ચેનો અભાવ, તેનું નામ અન્યોન અભાવ કહેવામાં આવે છે. અને એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, તેનું નામ અત્યંત ટોટલ પૂરેપૂરો અભાવ કહેવામાં આવે છે. એના ઉપરથી હવે પ્રશ્ન છે, આ ચાર પ્રકારના અભાવ સમજવાથી આપણને ધર્મ સંબંધી શું લાભ થાય, શું બેનિફિટ થાય આપણને? પહેલું, પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિકાળથી કયો જીવ, બરોબર છે આપણી વાત છે, આમાં આ જીવ અજ્ઞાન મિથ્યાત્વ રાગાદિ દોષ કેવો કરતો આવે છે? અનાદિના નથી, નવા નવા તું કરે છે તો થાય છે. આ એવા નથી કે તું ન કરને થઈ જાય. આ જીવ જે રાગ દ્વેષ મોહ અજ્ઞાન કરે છે એ સમયે સમયે નવા ઉત્પન્ન કરે છે તો થાય છે. અનાદિથી તને કોઈ આપી દીધું એ કે તારે આમ જ કરવાનું છે એમ નથી. તું પ્રણામ કરે છે તો થાય છે અને ન કરતો ન થાય. કારણ કે હું કરું છું તો જો થતા હોય તો હું ન કરું તો કોના હાથમાં બાજી રહી? પોતાના હાથમાં છે કરવા કે ન કરવા. તે રાગાદી દોષ નવા નવા ભલે ફ્લોની અપેક્ષાએ પ્રવાહની અપેક્ષાએ સંસાર કેટલા સમયનો કહેવાય? અનાદિનો છે. સંસાર ક્યારનો છે? અનાદિનો. એ કોની અપેક્ષાએ? પ્રવાહની અપેક્ષાએ. બાકી એક રીતે વિચાર કરીએ તો સંસાર નવો નવો એક સમયનો છે. તો રાગાદી દોષ નવા નવા કરતો આવે છે તેણે ધર્મ કદી કર્યો નથી, છતાં વર્તમાનમાં નવા પુરુષાર્થથી ધર્મ કરી શકે છે. કારણ કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ છે. વર્તમાન પર્યાયનો કેવો છે? ભૂતકાળની ગમે એવી અજ્ઞાન દશા હોય, આ જીવ નરકમાં ગયો છે તો પછી હવે ધર્મ કરી શકે કે નહીં? સિંહના ભવમાં પાપ કર્યા હોય તો ધર્મ કરી શકે કે નહીં? કારણ કે પૂર્વ વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ, એટલે વર્તમાન પર્યાય નવી થઈ શકે છે. ભૂતકાળ કર્યો ખરાબ કર્યું એટલે વર્તમાનમાં ન થઈ શકે એવું નથી. વર્તમાનમાં નવા પુરુષાર્થી ગઈ તિથિ તો જોશી આપવા આપણે વાંચવું કે ન વાંચવું? તો પછી આપણે આપણો ભૂતકાળ જોવો કે ન જોવો? એનાથી વૈરાગ્ય કરવા માટે કે હું જો મારા ભૂતકાળને જોઉં છું તો મને ક્યાંય દુઃખ દુઃખ સંસાર સંસાર ભવ સિવાય ક્યાંય એમ જોવાનો, પણ એ જોઈને નિરાશ ન થવું કે ભાઈ અનંત કાળ આ સંસારમાં ગયો અનાદિનો, હવે હું કાંઈ થવાનું નથી, એમ થાય કે નહીં? એમ નિરાશ નથી થવાનું. કારણ કે પ્રાગ અભાવને કારણે વર્તમાન પુરુષાર્થથી નવી પર્યાય થઈ શકે છે. સંસાર જોવો, ભૂતકાળ જોવો, સેના માટે? નહીં કરવા માટે. ભૂતકાળ જોવો સેના માટે? હવે નહીં કરવા માટે. અને ભવિષ્યનો વિચારવું શા માટે વિચારવું? સારું કરવા માટે. ભૂતકાળ જોઈને હવે એવી ફરીથી રિપીટ એવી ભૂલ મિસ્ટેક રિપીટ ન કરવા માટે ભૂતકાળ જોવો, અને ભવિષ્યનું શા માટે વિચારણા કરવી? સારું કરવા માટે, હિત કરવા માટે વિચાર તો કરવો, પણ એ જોઈને એને ઓલું નિરાશ થઈને પ્રયાસ ન છોડી દેવો. દર સમયે નવો પુરુષાર્થ કરી શકે છે. કારણ કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી લેજો. પર્યાયમાં હોવું જોઈએ, એમાં લખ્યું છે ને પર્યામયા લખ્યું છે ને, એમને વાંચી જઈએ કદાચ ખ્યાલ ના આવે, પણ પર્યાયમાં એમ હોવું જોઈએ. પર્યાયમાં અભાવ વર્તે છે. જે જે વર્તમાનમાં પર્યાય છે એ વર્તમાનમાં પોતે નવી કરી છે, અનાદિથી ચાલી આવે છે એમ નથી, એમ આપણને પ્રાગ અભાવ શીખડાવે છે. પછી બીજું પ્રધ્વંસા ભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં ધર્મ કર્યો નથી તો પણ, ઓલામાં શું હતું? ભૂતકાળમાં ધર્મ નથી કર્યો તો પણ વર્તમાન કરી શકે છે. ને અત્યારના પ્રધ્વંસા ભાવ શું શીખડાવે? કે વર્તમાનમાં કર્યો નથી તો પણ જીવ નવીન પુરુષાર્થથી અધર્મ દશાનો ક્યારે વ્યય કરી શકે છે? આટલું સહેલું કામ છે તો આટલો બધો કેમ વાર લાગતી હશે? આટલું જો સહેલું કામ તમે કહો ભાઈ, તરત જ એક સમય બોલતા અસંખ સમય જાય છે, તો આટલું સહેલું કામ છે? તો પેલા અઘરો હતો. સાત સરળ છે, સહજ છે, સર્વત્ર છે, પણ એને પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડે. વસ્તુ હું મને પ્રાપ્ત ન કરું, સ્વભાવ તો સહજ છે, સરળ છે, પણ એને અજ્ઞાનતાથી આ એને મુશ્કેલ બનાવી લીધો છે. જેને રસ્તો જ સીધો સરળ હોય પણ પોતે જ આડો અવળો ચાલતો હોય એમાં શું થાય? અજ્ઞાનતાથી એને મુશ્કેલ માની લીધો છે. બાકી વસ્તુ સ્વરૂપ તો સુંદર સહજ છે, એના માટે ઇંગ્લિશમાં આપણે અરે ગુજરાતીમાં શું કહીએ? સરસ. કાના માત્ર વગરનો કેટલો શબ્દો છે? સરસ. રસ સહિત ઊંધો આડો અવળો ગમે વાંચો સરસ જ આવશે. આવો વસ્તુ સ્વભાવ સુંદર છે, એને એકવાર અંતરની રૂચિથી વિચાર કરશે તો એને પ્રાપ્ત થયા વગર રહેશે. ને તો પ્રધંસા ભાવ એમ કહે છે કે વર્તમાનમાં સમયમાં રાગ કર્યો છે, મુંજાઈશ નહીં. નેક્સ્ટ સમય બીજા સમયે તારે તેને બદલાવો હશે તો જરૂર બદલાવી શકશે. પ્રાગ અભાવ એમ કરતું હતું કે ભૂતકાળમાં પાપ કર્યા છે એટલે એમને સમજતો મને નડશે, વર્તમાનમાં તું નવી પર્યાય કરી શકે છે. અને પ્રધ્વંસા ભાવ એમ કહે છે કે વર્તમાન દોષથી ભવિષ્યમાં હું દોષમાં જ રહીશ, દુઃખમાં જ રહીશ એમ વિચારતો તને ચેન્જ કરવાની ઓપોર્ચ્યુનિટી ક્યારે છે? દર સમયે છે. અને આ ઉપરથી એક ખાસ વિચારવું, કોઈની વર્તમાન યોગ્યતાથી એને કાયમી ખરાબ ન માનવો. કોઈ જીવને ગમે તેવો સત્યનો વિરોધી હોય, ગમે તેવો હોય, એની વર્તમાન યોગ્યતાથી કાયમ ખરાબ છે. એ કદાચ પણ પુરુષાર્થ બદલાવશે તો આપણા કરતા પહેલા મોકશે કે નહીં? પાછળ આવેલો પાછળ જ રહે. ઇન્દ્ર બુદ્ધિ પાછળથી આવ્યા ને સૌથી પહેલા થઈ ગયા કે નહીં બહેનું? કે નહીં વેદાંતમાં હતા ને ત્યાંથી. એટલે આ માટે ખાસ કોઈના પ્રત્યે, બધા જગતમાં તો કે કોઈના પ્રત્યે ક્રોધ ન કરો, દ્વેષ ન કરો. શું કામ ન કરવો? કારણ કે વર્તમાન એની યોગ્યતા ક્ષણ પૂરતી છે. કાલે ઈજ પોતે પણથી પુરસાદ કરીને, કારણ કે પ્રધંસા ભાવ છે, વર્તમાન પર્યાયનો ક્ષય કરીને નવી વિતરાગી પર્યાય કરી શકે છે. એટલે કોઈ પણ જીવ પ્રત્યે, આ તો મનુષ્યને પણ, કોઈ પણ જીવ અત્યારના કદાચ એકેન્દ્રી થઈને નિગોદમાં પડ્યો છે, અનાદિથી નિત્ય નિગોદમાં છે, એ પણ બહાર નીકળીને પુરસાદ કરીને, અહીંયા હજી મુનિરાજ હોય, આયુષ લાંબુ હોય તો છઠ્ઠે સાતમે હોય, અને એ નિત્ય નિગોદમાંથી નીકળી આત્માની આરાધના કરીને મોક્ષે પહોંચી જાય છે. આ જીવ પુરસાર્થ કેવો કરી શકે છે એની એને ક્યારેય ખ્યાલ નથી. એક રૂચિને દિશા મળી ગઈ, શ્રદ્ધાને એનો વિષય મળી ગયો, પછી એને અટકાવનાર કોઈ ખરેખર પુરુષાર્થી તો નથી. પુરુષાર્થની એટલું જોર આવે, નિત્ય નિગોદમાંથી હોય, બહાર નીકળે, મનુષ્યપણામાં 8 વર્ષ થાય, સમ્યક દર્શન મુનિ દશાને કેવળ નાન. 8 વર્ષ પહેલા કોઈને ન થાય, એ નિયમ છે. 8 વર્ષ સુધી મુનિ દશા ન આવે, પણ જો કરવા ધારે તો 8મા વર્ષે કેવળ નાન લઈ શકે છે. એવો પુરુષાર્થનું તાકાત બળ છે. એ આપણને પ્રધ્વંસા ભાવ દેખાડે, તને કોઈ અટકાવતું નથી. વર્તમાન પર્યાયની ઊંધાઈ પણ તને અટકાવતું નથી. બીજા તો દૂરના રહ્યા, કર્મ અટકાવે છે કે આ બધું ઘરની જવાબદારી આપણને અટકાવે છે ને, શું થાય બધી માથે લીધું હવે, એનાથી રોકાણા છીએ. કે વર્તમાન પર્યાય શું થાય, આવા ક્ષેત્રમાં રહી ગયા ને આવા કાળમાં રહી ગયા, કેટલા બાના ગોતે છે. બાના જોઈએ તો કેટલા મળે છે? પ્લેન્ટી ઓફ અવેલેબલ છે ને. એ તને નડે છે કે વર્તમાનનું મિથ્યાત્વ તને નડતું નથી. એ મિથ્યાત્વનો બીજા સમયે તું નાશ કરી શકે છે. આટલી તો સ્વતંત્રતા છે. હવે મિથ્યાત્વ દેખાતું એ તો પોતે પોતાના પરિણામને તપાસે. મને રાગમાં ને પરમાં એકત્વ કેવું પડ્યું છે, મીઠાશ કેવી પડી છે, એ પોતે વિચારે તો બધો જ ખ્યાલમાં આવી શકે છે. એ માટે જ્ઞાનને સૂક્ષ્મ કરવું પડશે, ધીરું કરવું પડશે, તો એને ખબર પડે. બાકી તો ખબર પડે એવું નથી. ગાડીમાં પંચર પડ્યું છે કે નથી પડ્યું, ગાડીમાંથી ઉતરીને જોશે તો કંઈક દેખાશે ને. ગાડીમાં બેઠો રહે છે ને પછી કે મને કાંઈ દેખાતું નથી, પણ ક્યાં દેખાય? એમ મિથ્યાત્વથી કાંઈક છૂટો પડે, રાગથી છૂટો પડે તો એને દેખાશે કે આ રાગ કેવો તીવ્ર થાય છે. કાંઈક વિચારમાં તો એનાથી છૂટું પડવું પડશે. એ જ મોટું અજ્ઞાન છે. હું કોણ છું એનો જ જવાબ એને આવડતો નથી, એ મોટું અજ્ઞાન છે. તો પણ જીવ વર્તમાન અવસ્થામાં અજ્ઞાનતા હોય તો પણ જીવ નવીન પુરુષાર્થી અધર્મ દશાનો અજ્ઞાનનો તુરત જ વ્યય એટલે નાશ કરી પોતામાં સાચો ધર્મ પ્રગટ કરી શકે છે. પ્રધ્વંસા ભાવ દેખાડે છે. ત્રીજો અન્યન અભાવ. અન્યન અભાવથી એમ સમજવું કે એક પૂતગલ દ્રવ્યનો વર્તમાન પર્યાય બીજા પૂતગલના વર્તમાન પર્યાયને પરસ્પર એકબીજાને એક પરસ્પર અભાવને લીધે કંઈ કરી શકતો નથી. અર્થાત એકબીજાને મદદ હેલ્પ અસર એટલે ઇફેક્ટ, પ્રભાવ એટલે ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ સહાય પ્રેરણા આદિ ઇન્સ્પિરેશન આદિ કાંઈ કરી શકે નહીં. એક પૂતગલનો પર્યાય પણ બીજા પૂતગલની પર્યાયને કાંઈ હેલ્પ મદદ ઇન્ફ્લુઅન્સ કે ઇફેક્ટ કે કાંઈ કરી શકતા નથી. એ સજાતિમાં પણ પરનું કરી શકે નહીં તો તેવો પૂતગલો જીવને શું કરે? એક પૂતગલની પર્યાય બીજાને પણ કાંઈ ન કરી શકે તો એ પૂતગલ વળી જીવને કાંઈ કરી શકે એવું તો ક્યારે બનવાનું શક્ય જ નથી. બે વર્તમાન પૂતગલની પર્યાય પણ પરસ્પર એકબીજાનું કાંઈ કરતા નથી કારણ કે એકબીજામાં અભાવ છે. તો એ પૂતગલની પર્યાય જીવને કાંઈ લાભ કરે નુકસાન કરે એવું ક્યાંય બની શકતું જ. એટલા માટે એને હવે ક્યાંય પર સામું જોવાનું નથી. એને પોતાને પર સામું જોવાનું રહ્યું નથી કારણ કે ન્યાથી મને મદદ નથી મળવાની અને એ મને નુકસાન નહીં કરે. એને બીજા સામું જોવાનું ક્યારે જરૂર પડે? બીક હોય એ મારું નુકસાન કરે તો પણ એનું ધ્યાન રાખવું પડે મારે કે મને નજીક નથી, અને અથવા તો મદદ કરતો હોય તો ક્યારે હેલ્પ કરશે, પણ ન લાભ કરે ન નુકસાન કરે તો એની સામું એને કોઈ જોવાનું જ રહે. તો આપણે કોનાથી ચેતીએ છીએ અથવા કોનું ધ્યાન રાખીએ? એક નુકસાન કરનાર ચોર કે એનું હોય, બીજા કોનું ધ્યાન રાખે? મદદ કરનાર હોય, હેલ્પ કરનાર, કારણ કે ભાઈ એનું સંબંધ રાખવો કોન્ટેક્ટ રાખવો મદદ કરે. પણ આપણું કોઈ નુકસાન ન કરે કોઈ મદદ પણ ન કરે તો એનું લક્ષ્ય હવે રાખવાનું હોતું જ નથી. અન્યનો ભાવ આપણને શીખડાવે. ચોથું અત્યંત અભાવ. અત્યંત અભાવથી એમ સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો ત્રણેકાળ અભાવ છે, પૂરેપૂરો અભાવ છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો, ક્યાં બીજા દ્રવ્યનું? કોઈ પણ દ્રવ્યો, એક જીવમાં બીજા જીવનું, એક પૂતગલમાં બીજા પૂતગલનું, ધર્મનું અધર્મમાં, અધર્મનું જીવમાં, કોઈ પણ એકબીજા સાથે જીવ, એક જીવમાં બીજા જીવ, દરેકનો એકબીજામાં અભાવ છે. ત્રણેકાળ પૂરેપૂરો અભાવ છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યના પર્યાયને કાંઈ કરી શકે નહીં, કોઈ ઇફેક્ટ જ ન પડે, અસર જ ન પડે. પરદ્રવ્યની અસર પડતી હોય તો શું થાય? તો તીર્થંકર પાસે જે હોય એનો મોક્ષ જલ્દી થઈ જાય. તો એવું તો ક્યારે બનતું નથી. એ કેવું આશ્ચર્ય છે કે ભગવાનની વાણી જ્યાર સુધી છૂટતી ન હોય. ચોથો આરો આપણે અહીંની વાત કરીએ ભરત ક્ષેત્રમાં, પેલો બીજો ત્રીજો આરો એ કેવો હોય? ભોગભૂમિ હોય. ભોગભૂમિના જીવો કેવા હોય છે? એનું આયુષ પૂરું થતા ક્યાં જાય છે? સ્વર્ગમાં જ જાય. ત્રીજા આરા સુધીમાં ભોગભૂમિના જીવો ક્યાં જતા? સીધા સ્વર્ગમાં. ભગવાન તીર્થંકર જૈનમાં કેવળનામ થયું, સમોસર રચાણું, વાણી છૂટી, હવે જીવો ક્યાં જવા વાળા તૈયાર થઈ ગયા? ભગવાન આવી વાત કરે નરકમાં જાય એવી વાત કરે? અત્યાર સુધી કોઈ નરકમાંય નહોતું જાતું, નરક તો નહીં તિરંજમાંય કોઈ નહોતું જાતું, અને આ ભગવાનની વાણી છૂટી તો ક્યાં જવા માંડ્યા? ચાલુ થઈ ગયા ને. તો ભગવાન એવી વાત કરતા હશે, ભગવાન એવી વાત કરતા હશે નરકમાં જાય ને તિરંજમાં આ શું બને છે બધું, આ જીવોની યોગ્યતા. એ ભગવાનની વાણીમાં આરાધના કરીને એક જીવ મોક્ષમાં જાય છે અને એની એક વિરાધના કરીને એમાં વાણી શું કરે? પોતાની યોગ્યતા જવાબદારી કોના ઉપર રાખી આવે છે? પોતા ઉપર આવે છે. તો અહીંયા એક કે છે ભગવાનની વાણી અસર જો કરતી હોત તો બધા મોક્ષે ચાલ્યા જવા જોત. જો ભગવાનની વાણીથી મોક્ષ થતો હોય તો બધાને એક સરખા ભાવ થવા જોઈએ. તો એવું તો નથી. એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને મદદ કરે, અસર કરે, કઈ કરી શકતું નથી. એટલે જીવની જ્યાં જ્યાં યોગ્યતા હોય ત્યાં ભગવાનની વાણી કોને યોગ્યતા છે તો તે સિવાય કઈ વાણી મળે તો કઈ થતું. ઉપાદાન તૈયાર હોય તો બધું તૈયાર છે, અને ઉપાદાન તૈયાર નથી તો કઈ તૈયાર નથી. ખાસ બનાવી રોટલી જ બનાવી હોય બધું જ તૈયાર કરી દીધું, અગ્નિ જલાવી દીધી ને કાવડી મૂકી દીને ચીપીઓ બધું જ તૈયાર કર્યું, પછી પૂછે લોટ ક્યાં છે કે લોટ નથી તો શું થાય? એમ આપણે બધું શું ભેગું કર્યું છે? સંયોગ તાવડી ને અગ્નિ ને બધું ભેગું કર્યું છે, પછી કે ક્યાં છે આત્મા? ક્યાં છે આત્મા? ખબર નથી, તેને ધર્મ કરવો છે. બહારનું બધું ભેગું કર્યું પણ જેને ધર્મ કરવો છે એ આત્મા કોણ છે એની વાત તો ખબર નથી. તો એ કાર્ય થવાનું મતલબ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ પણ મદદ કરે, અસર કરે, પ્રભાવ કરે, સહાય કરે, પ્રેરણા ઇન્સ્પિરેશન આપે, એ બધા વ્યવહારના વચનો હોય છે. જ્ઞાની પ્રત્યેનો વિવેક છોડવો નહીં. જ્ઞાની પાસે જઈને એમ ન કહે કે તમારું કઈ નહોતું, મેં મારાથી કર્યું છે, એમ ન હોય. જ્ઞાની પ્રત્યે વિવેક છોડવો નહીં, અને છતાં વસ્તુનું જ્ઞાન રાખવું, વસ્તુ સ્વરૂપને અંદરમાં ખ્યાલમાં રાખવું. વિવેક છોડવો નહીં એમ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન પણ ચૂકવું નહીં. વિવેકની ભાષામાં તો ભગવાન પ્રત્યે એમ જ થાય, હે ભગવાન આપ જ મારા માટે તો તરણ તારણ જહાજ છો. જહાજ કેવું કહેવાય છે ને? શિપ. શિપને કેવું કે વાણ, કે પોતે પાણી ઉપર તરે છે અને એમાં બેસનારાને પણ તારે છે. એમ હે ભગવાન આપ તો ભવ સમુદ્રને તરી ગયા છે પણ આપના નિમિત્તે હું પણ એમ તરી ગયો છું. એમ ભાષા વિવેક છોડવો નહીં, છતાં વસ્તુના સ્વરૂપનું જ્ઞાન પણ ચૂકવું નહીં. કે ભગવાન તો પોતે ઉપાદાન જાગૃતિ કરે તો નિમિત્ત કહેવામાં આવે, બાકી કોઈ કરી શકે એમ નથી. શાસ્ત્રમાં જે કઈ અન્યનું કરવા કરાવવા આદિનું એ જ વાત કરી. શાસ્ત્રમાં ભગવાનની વાણી નિમિત્ત હોય, પંચ પરમેષ્ઠી છે, એવું જે કરવા કરાવવા આદિનું કથન છે એ કેના જેવું છે? ઘીના ગળાની જેમ માત્ર વ્યવહારનું જ્ઞાન કરાવે છે. શું કરાવે છે? નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારથી કથન કરવામાં આવે છે. ઘડા ઘીનો ઘડો એ કથન જેટલા ટકા સાચું છે, કેટલા ટકા સાચું છે તો પછી બોલીએ શું? કા કે જેમ એ ન વસ્તુ સ્વરૂપ ન હોવા છતાં એ કહેવાની એક પદ્ધતિ છે, સંયોગનું નિમિત્તનું જ્ઞાન કહેવા માટેની એક શૈલી છે, એમ શાસ્ત્રમાં પણ ઉપકારીનો ઉપકાર દેખાડવા માટે, નિમિત્ત દેખાડવા માટે વિવેકની એવી જ ભાષા હોય છે. તે સત્યાર્થ સ્વરૂપ નથી તેમ સમજવું. આ રીતે આપણને ચાર અભાવ દેખાડ્યા, ચાર અભાવનું ફળ પણ દેખાડ્યું. જીવે ક્યારેય નિરાશ ન થવું. સંસારમાં આપણે એવી કોઈ સ્થિતિએ પહોંચ્યા નથી કે જ્યાંથી પાછા વળીને આત્મા ન મળે. નિત્ય નિગોદનો જીવ પણ આત્માની જો સાધના કરી શકે છે તો આપણે તો ત્યાંથી ક્યાંય ઉચ્ચે આવી ગયા છે. એના માટે ખાસ ગુરુદેવસિંહનું નિયમસાર ગાથા 110 ઉપરનું પ્રવચન સાંભળવા જેવું છે. એમાં ગુરુદેવસિંહ ફરમાવે છે કે મેરુ પર્વત છે ને એની નીચે સોનું ઘણું છે. એ સોનું ક્યારે નીકળશે? સોનું છે પણ એ સોનું ઉપયોગમાં આવે એવું નથી. છે તો સોનું પણ એ વાપરવા યોગ્ય ઉપયોગ્ય નથી. એવી જ રીતે જે અભવી છે, નિત્ય નિગોદનો જીવ છે, જે કોઈ દી બહાર નીકળવાનો નથી, એ કેવો છે? છે તો ભગવાન આત્મા પણ ક્યારેય થવાનો નથી. જેમ ઓલું સોનું હોવા છતાં ઉપયોગમાં નથી આવવાનું, એમ અભવી નિત્ય નિગોદનો જીવ એ કેવો છે? જે તો આપણી જ જેવો સિદ્ધ ભગવાન જેવો જ ભગવાન આત્મા, પણ એ ક્યારેય થવાનો નથી. પણ એવો તું નથી, તું તો ન્યાથી બહાર નીકળ્યો છું, ત્રસ પર્યાય પામ્યો છું, સંઘની પચેન્દ્રીમાં મનુષ્યપણામાં આવ્યો છું, અને આ ત્રણ લોકના નાથની વાણી તને કાને પડી. હવે જ્ઞાની એમ કે છે કે અમે તારી લાયકાત જોઈએ છે કે તું નિત્ય ભવિ જેવો નથી, અભવી જેવો તું નથી, નિત્ય નિગોદના જીવ જેવો નથી. તો આપણે તે પુરુષાર્થ કરવો, મારો ભૂતકાળ ગમે તેવો ગયો, વર્તમાનમાં હું પુરુષાર્થ કરી શકું છું, એમ એને ઉત્સાહ લાવીને આગળ વધું. જેમ કહીને ગઈ ગુજરી ભૂલી જઈ, બે જણાને બહુ ઝઘડો થયો હોય, ક્રોધ થયો, પછી બે ભેગા મળીને શું કે છે કે ભાઈ ગઈ ગુજરી ભૂલી જાઓ, મારી પણ ભૂલ થઈ ગઈ ને તમારી. એમ અહીંયા કે છે ભૂતકાળમાં શું કર્યું ભૂલીને વર્તમાન પુરુષાર્થ કરવામાં લાગી જાઓ. બહુ આગ લાગી હોય, ફેક્ટરી બળી ગઈ અને રોવા બેસે કેવી કામ લાગે, એવો પ્રસંગ બને તો બીજા વડીલ શું કે હવે તું ઉભો થા આળસ કંખેરીને, ઉભો થા નવ, હાથ પગ તો સાજા છે કે નહીં, એમ કે ને ગુજરાતીમાં. એમ કે છે કે તને પ્રાગભાવ અભાવને કારણે વર્તમાન પુરુષાર્થ કરી શકે છે, અને વર્તમાનમાં અજ્ઞાન છે, મુંજાઈશ ને ભવિષ્યમાં તું નવી શુદ્ધ પર્યાય પ્રગટ કરી શકે છે, એવો પ્રધ્વંસા અભાવ પણ તારામાં છે. અને બે પૂતગલ દ્રવ્ય અન્યોન્ય એકબીજાનું કામ નથી કરી શકતા, આ પૂતગલ જુદું છે, આ પૂતગલ જુદું છે, તો એક પૂતગલ બીજા પૂતગલની પર્યાયમાં ફેરફાર ન કરે તો પૂતગલ જીવમાં કરે કે હું બીજામાં કરું, એ વાત કોઈ રહેતી નથી. એ અન્યોન અભાવ દેખાડે છે, અને અત્યંત અભાવ, એક દ્રવ્યને બીજા દ્રવ્યને અત્યંત અભાવ છે. એટલા માટે એ અત્યંત અભાવ જાણીને હું પરનું કરતા છું, કરતા બુદ્ધિ તું જરૂર છોડી નાખજે, મમતા બુદ્ધિ એકત્વ બુદ્ધિ છોડજે, તો આ ચાર અભાવ એને યથાર્થપણે જાણે.